સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 96, પ્રસારણ તારીખ 27 નવેમ્બર 2008. શિયાળુ પાકોની માવજતમાં પૂરેપૂરા જોતરાઈ ગયેલા મારા વાહલા ખેડૂત ભાઈઓ બહેનોને આજે ફરી એકવાર પશાભાઈ અને આપણા જૂના અને જાણીતા વડીલ રૂપાબા સાથે નમસ્કાર.
પણ ચેટલા મહિને પાછા આ બાજુ દેખાયા હે રૂપાબા. મન તો થતું તું કે હવે આ રૂપાબા તો
તમે છોકરો હંધુઈ સંભાળો છો ત્યાં સુધી મારે ખોટી દોડાદોડ કરવી નહીં.
તો પછી આજે છે માયા એ કોહેડો
આ ઉમાસન આપડી આ બે ત્રણ અઠવાડિયા થી આ કોક ખેડૂત ભાઈ બહેનો ને બોલાવવાની વાત કરતી હતી તે ઈ મીટિંગ ની વાત જાણવા આવી છું.
અલ્યા ભાઈ એ તો સાચું, પણ ગયા ગુરુવારે તો તમે કઈક 4 ડિસેમ્બર ની વાત કરતા હતા.
હા પછી ભાઈ એવો જ ગોઠવેલું, પણ ખેડૂત ભાઈઓ બહેનો ને ગુરુવારે આવવાનું ફાવે એમ નહોતું, એટલે હવે 2 દિવસ મોડી એટલે કે 6 ડિસેમ્બર ને શનિવારે શ્રોતા મંડળ ની મીટિંગ આપણી DSC સંસ્થામાં જ રાખી છે, અને એ પણ ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને બનાસકાંઠા એમ 4 જિલ્લાના મિત્રો માટે જ. આમ તો ઘણા બધા મિત્રો નામ નોંધાવી દીધા છે, પણ હજી જો શક્ય હશે તો વધુ ખેડૂત મિત્રોને સમાવાશે.
ટૂંકમાં એમ કહો ને ભાઈ કે અગત્યની આ મીટિંગમાં જીઓન ભાગ લેવો હોય યો એ હાલ ને હાલ 92 281 236 44 આ નંબર જોડીને પરેશભાઈ ને ફોન કરીને પૂછી જ લેવાનું જાણે આઈએ અને શી રીતે આઈએ.
એના પછી આ તે કઈ એવું ધર્મ નું કામ છે હો કે આજ સુધી કોઈ નહીં કર્યું હોય. લ્યો આઈ એક એક ખેડૂત આવશે ના કેમ આવે હો
રૂપાબા? એમ તો હજી પૂરા 10 દાડા નો ટાઈમ છે, ત્યાં સુધી કોઈ હાલ વાયેલા પાક થોડા જામ રાહ જોવાના છે. બાપડા ની ઈયો ની કઈક સવડ તો કરવી પડશે નહીં
તો એમાં શું. આજે તો આટલા મોટા ખેતીના અનુભવી જાણકાર રૂપાબા હાજર છે, તમે મારો પૂછો એટલે ઉકેલ હાજર.
મને ખબર છે એમને શું જાણવું છે. હા એ પછા એક વાત ની મનમાં ગાંઠ વાળી રાખવાની હો કે શિયાળો છે ને એ ધોળા ને કાળા ને કાળા ને કદરૂપા કરે, પણ પાક ને તો બહુ હારો રે. ઠંડી વધે એટલે બહુ બહુ તો હિમ પડે તો નુકસાન થાય, બાકી નો રોગ આવે કે ના જીવાત થાય. પાક ને પાણી ને તડકો મળી રે એટલે પાક નરવો જ રે. ઓકે
પણ તોય રૂપાબા એક વાત નું ધ્યાન તો રાખવું જ પડે હો.
હા
જમીન માં ઠંડી વધે એટલે પાક ને સૂક્ષ્મ તત્વો મળતા બંધ થઈ
જાય. તો બાપડો છોડ મોટો થાય છે રીતે
પછી ભાઈ, એટલે તો ડોક્ટર પરાશરાજી એક જ સલાહ આપે છે કે સૂક્ષ્મ તત્વો વાળા પ્રવાહી ખાતર નો એકાદ છંટકાવ કરવાનો જ. એમાં જેને પોષક તત્વો ની વધારે જરૂર પડતી હોય એવા કપાસ જેવા પાક ને તો ખાસ.
એ ઉમાબુન આ નાના ખેડૂત ને એક જ પાક ઉપર આધાર રાખીને બેહી નો રેવા. 1-2 વીઘામાં શાકભાજી વાવવા જોઈએ. આ મુખ્ય પાક ની માવજત જેટલા રોકડા તો ઈ શાકભાજી માંથી જ નીકળી રે.
શિયાળામાં તો રીંગણ, મરચી, ટામેટા, પાપડી, કોબી, ફ્લાવર કે લસણ, ડુંગળી અને મૂળા જેવા કેટલાય શાકભાજી વાવી શકાય.
અમારા ઉત્તર ગુજરાત માં તો આ રીંગણ ને મરચી, ટામેટા, પાપડી આ બધા શાકભાજી નામ બધા ખેડૂતો ભૂલી જવા છે. અરે જ્યાં જુઓ ત્યાં બટાકા 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 વાયા
પછી બટાકા. પણ ઈને વાવતા પેલા ફૂગનાશક દવા વાળા પાણીમાં ધબોળીને વાવવાનું ભૂલવું ના જોયે ઓકે. અને વાવ્યા પછી નિંદામણ નાશક દવા એ છાંટી દેવાની.
જો બટાકામાં મેટ્રાબ્યુઝિન નિંદામણ નાશક 10 લિટર ના પંપ માં ફક્ત 7 ગ્રામ મેળવીને છાંટી દઈએ એટલે બધું નિંદામણ ઉગતા પહેલા જ બળી જાય.
બંને બાજુ ધ્યાન શી રીતે રાખવું?
શું વાંધો છે, મુખ્ય પાક મોટો થાય ત્યાં સુધી તો શાકભાજી ઉકલી જાય.
ટૂંકમાં ચીલો ચાતરી ને નવો પ્રયોગ કરવો જોઈએ.
અરે કરવો જોઈએ નહીં, કેટલાય ખેડૂત મિત્રો DSC ની પ્રેરણા થી કરે છે પણ ખરા. હું તમને ગાંધીનગર જિલ્લાના શિવપુરા કંપાના પરાગભાઈ પટેલની જ વાત કરું. એમણે તો વરિયાળીના પાકમાં વચ્ચે શાકભાજીનો આંતરપાક લેવાનો સફળ પ્રયોગ કર્યો છે.
ઓહો, તો એમ કોને કે પરાગભાઈએ ચાતર્યો છે
નવો જિલ્લો.
અમારે ટોટલ ઠીકુ પર બટાકા, કપાસ, મગફળી, શાકભાજી અમે કરીએ છીએ નવું, અને કઈ પણ નવું હોય તો પેલું આપડે અપનાવીએ, પછી બીજાને કહીએ ભાઈ આ રીતના કરો તો કઈ થાય.
એમણે તો બધા ખેડૂત મિત્રો ને પણ સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ જેવા કાર્યક્રમો સાંભળવાની અને ખેતીને લગતા પુસ્તકો વાંચવાની ભલામણે કરી છે. સાંભળો,
આપણા વરિયાળી તો અમે કરતા હતા, પણ ઘણી વાર એવું થાય કે રોગ આવે કે કોઈ પણ માવઠું થાય કે એવું થાય તો વરિયાળીમાં નુકસાન જતું હતું. તો અમે વચ્ચે ઇન્ટરક્રોપ તરીકે આ કોબી, ફુલેવર, પછી અત્યારે આ ઇંગ્લિશ વેરાયટી છે પેલી બ્રોકલી, રેડ કેબીજ, એ પણ અંદર ચાલુ કરી. ઓછા ટાઈમમાં વચ્ચેનો પાક નીકળી જાય. વરિયાળીનો થોડો લાંબા અંતરનો પાક છે અને વરિયાળીનું પ્રોડક્શન પણ એટલું ને એટલું મળે. હું લગભગ 5-1 વર્ષથી આ પ્રયોગ કરું છું. એકર દીઠ ફાયદામાં તો શું છે કે જે વરિયાળીનું ખર્ચો લાગતો હોય એ 2,000 રૂપિયા જેવું લાગે, તો એ આ વચ્ચેનું ઇન્ટરક્રોપ એ પૈસાને પેલું ભરપાઈ કરી આપે. એટલે વરિયાળીમાં કોઈ નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું ના પડે. એટલે જે પેલી શાકભાજી વચ્ચે કરી છે એમાંથી જે ફાયદો થાય આપણે માર્કેટ પ્રમાણે, તો એ વધારાનું વળતર મળી જાય. ફાયદો તો થાય જો ધ્યાનથી. એકલું ખેડૂતને કેવું છે, સાંભળ્યું અનુકરણ નહીં કરે તો ફાયદો નહીં થાય, પણ સાંભળી અને કંઈક કરશે તો ફાયદો તો થવાનો જ.
બહુ હાચી વાત કરી હો પરાગભાઈ. ક્યાંક જાય પૂછતા રહી તો નવું જાણવા મળે અને આપણી મૂંઝવણ ઉકલે.
એટલે જ તો આપણે ખાસ વિભાગ રાખ્યો છે જેનું નામ છે પશાભાઈ
પૂછો સવાલ. હેડો, હવે એ કહો કે આજ કુના કુના સવાલના જવાબ ડોક્ટર પરાશરાજીએ આપેલા છે.
પહેલો પ્રશ્ન પૂછ્યો છે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના ગામ શાહપુરના જીવરાજભાઈ કેશવભાઈ ભાદાણીએ. એમણે પૂછ્યું છે કે બિન પિયત ઘઉંની વાવણી ક્યાં સુધી કરી શકાય.
હા, અને પરાશરાજીએ શું કહ્યું છે
એ સાંભળો.
બિન પિયત ઘઉંની વાવણી છે અત્યારે ખરેખર ઘઉંનો ટાઈમ થઈ ગયો છે વાવવાનો, અને તાપમાન પણ આપણે જોઈએ એટલું નીચું આવી ગયું છે, ઠંડી પડવા માંડી છે, જેથી કરીને અત્યારે નવેમ્બરની 15 થી લઈને નવેમ્બરના એન્ડ સુધીમાં ગમે ત્યારે વાવી શકાય. અને અત્યારે આપણે ઘઉં બિન પિયત જ વાવીએ છીએ તો ઠંડી ચાલુ થાય તરત વાવી દેવા જોઈએ. એમાં વધારે મોડું કરવાથી પાછળથી આપણને પણ એ જમીનમાં જેટલું મોડું કરીએ એટલું ઓછું મળવાનું છે. એટલે સંગ્રહિત ભેજ ઉપર જયારે આપણે ઘઉં કરીએ છીએ તો મોડા ન કરતા આપણે અત્યારે વાવી દેવા
જોઈએ. રાયડાનું પૂછ્યું છે કે નહીં.
હા, તો સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ગામ ગાજીપુરના દીવાબેન વજેસિંહ દરબારે રાયડામાં કયા કયા પોષક તત્વો આપવા જોઈએ એ પૂછ્યું છે.
અને ડોક્ટર પરાશરાજીએ જવાબમાં શું કહ્યું છે એ સાંભળો. મેડમ,
રાયડો તેલીબિયાનો પાક હોવાથી એના માટે સલ્ફર એ નાઇટ્રોજન કરતા પણ સલ્ફર વધારે અગત્યનો છે એવું હું કહી શકાય. અને ઘણા બધા ખેડૂતો એને સલ્ફર, જે રો સલ્ફર આવે છે મેસ સલ્ફર 300 મેસનો, એ જમીનમાં પણ આપતા હોય છે 1 હેક્ટરે 25 કિલોના દરથી. અને ઘણા ખેડૂતો પાણી સાથે લિક્વિડ સલ્ફર એટલે પ્રવાહી સલ્ફર પણ છોડતા હોય છે. અને ઘણા ખેડૂતો ઉપરથી છંટકાવમાં પણ સલ્ફર રહેતા હોય, જેથી કરીને ભૂકીચારાનો રોગ અને પણ કંટ્રોલમાં થઈ જાય અને એક પોષક તત્વ પણ મળી જાય. તો આ તો એક શું કે બીજા નંબરના ગ્રેડનો તત્વની વાત છે. પણ સૂક્ષ્મ તત્વોની જયારે વાત છે, શિયાળાના પાકમાં રાતનું તાપમાન જયારે 15 ડિગ્રીથી નીચે જતું હોય ત્યારે ઘણા બધા સૂક્ષ્મ તત્વો છોડને મળતા નથી હોતા. એમાં ખાસ કરીને મેંગેનીઝ, ઝીંક, મેટાલિક તત્વો જેને કહી શકે જે રોગ સામે લડવાની તાકાત આપે છે. તો આવા સંજોગોમાં બહારથી રોગને સામે લડવાની તાકાત આપવા માટે આપણે મેંગેનીઝ, ઝીંક, બોરોન જેવા તત્વો બહારથી આપવા જોઈએ. બજારની અંદર 6 સૂક્ષ્મ તત્વોનો ગ્રેડ જેની અંદર બોરોન, કોપર, મેંગેનીઝ, ઝીંક, ફેરસ આવા બધા તત્વો એક સાથે 6 આવતા હોય છે. એનું જો આપણે છંટકાવ એકાદેવો કરી લઈએ, જે ફૂલ દેખાવાની અવસ્થા જો એકાદ છંટકાવવાનો લઈ લઈએ તો જેનો આપણે ફાયદો પણ મળે, રોગ સામે લડવાની તાકાત મળી જાય, જેનાથી આપણને ભૂખીછારો અને સફેદ ગેરું જે કહીએ એ ઓછો.
પશાભાઈ, એક સવાલ છેક જામનગર જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના ગામ ગોઇંજના ભરતભાઈ ચૌહાણે પૂછાવ્યો છે. એમને વરિયાળીના બિયારણ વિશે જાણવું છે એટલે ડોક્ટર પરાશરાજીએ આ ઉકેલ આપ્યો છે. સાંભળો,
ગુજરાતમાં આપણે જોઈએ તો કે વરિયાળીનું આપણે હાઇબ્રિડ બિયારણ નથી કોઈ કંપનીનું કે બીજી નિગમનું પણ. જે કંઈ છે એ આપણે અત્યારે એક અને બે વેરાયટીઓ છે, ગુજરાત એક અને ગુજરાત બે એવી વેરાયટીઓ છે. ગુજરાત એક થી જૂની વેરાયટી છે, ગુજરાત બે છે નવી વેરાયટી, જેનું 13% ઉત્પાદન વધારે છે એક કરતા. અને જે 150 દિવસમાં પાકી જતી હોય છે, એટલે કે રફલી આપણે કહીએ તો 5 મહિનામાં પાકી જાય. અને આની અંદર સુગંધી તેલનું પ્રમાણ પણ લગભગ 80% જેટલું હોય છે, એટલે કે ગુજરાત એક કરતા થોડું વધારે છે. તો એક્સપોર્ટ કરવી હોય જો વરિયાળીને અથવા તો સારી ફાઇવ સ્ટાર હોટલોમાં જતી હોય તો એમાં એ બહુ સારી જાત ગણી શકાય, જેથી કરીને સુગંધ વધારે આવે. ભાવ સારા.
અમારા પાટણ બનાસકાંઠામાં તો દિવેલાના સુકારાનો ત્રાસ ખૂબ હોય છે.
આ સવાલ થરાદ તાલુકાના દેલનકોટ ગામથી જ છે. સાંભળો, ત્યાંથી મફાભાઈ પ્રેમજીભાઈ ચૌધરીએ પૂછાવ્યું છે કે એરંડાના છોડ ઉભા સુકાઈ જાય છે અને ઉધઈ પણ દેખાય છે, તો શું કરવું? એ સાંભળી લઈએ.
છોડ સુકાવવાના મુખ્ય 3 કારણોમાં 2 રોગ છે અને 1 ઉધઈ છે. ઉધઈ તો આપણે બહારથી જોઈએ કે માટી કાઢે અને છોડ પડી જાય તો એને જોઈએ તો મૂળ બધા ખવાઈ ગયા હોય, અને તેના ઉધઈના જે વર્કર્સ હોય છે, જે કામદાર હોય, આપણને ત્યાં જમીનમાં માટી થોડી ખસેડીએ તો દેખાય શકે. એટલે એના માટે આપણે એન્ડોસલ્ફાન અથવા ક્લોરોપાયરીફોસ અથવા તો જે નવા ગ્રુપની દવાઓમાંથી લઈએ તો ઇમિડા ક્લોરોફ્રિડ, આ દવાઓ છે. આપણે 1 લિટર પાણીની અંદર ક્લોરોપાયરીફોસ અથવા એન્ડોસલ્ફાન છે 2 મિલીલીટર અને ઇમિડા ક્લોરોફ્રિડ છે 1 મિલીલીટર, એટલે કે 1 કરે 150 મિલીલીટરના હિસાબે. અને એન્ડોસલ્ફાન ક્લોરોપાયરીફોસ છે 1 કરે લગભગ 1 લિટરના હિસાબે લઈને જો પાણી છે અને ડ્રેન્ચિંગ કરવા માટે જ્યાં આપણને છોડ દેખાય ઉધઈ હોય એવી જગ્યાએ તમે નોઝલ કાઢીને પંપથી અથવા ઝારાથી અથવા બકેટથી એને આપી શકાય, જેથી કરીને ઉધઈ આખા ખેતરમાં નિયંત્રણમાં આવી જશે. એરંડાનો છોડ છે એની સુકારો, જેને જે આ રોગ દેખાતો નથી એ લોકો પાણી સાથે ટ્રાયકોડરમાં અથવા તો પાણી સાથે ના આપે તો એને સ્પ્રેમાં અથવા માટીની માટી સાથે અથવા દિવેલીના ખોડ સાથે અથવા દેશી ખાતર સારું કહોવાયેલું હોય ઘરભર હોય એની સાથે મિક્સ કરીને ખેતરમાં આપી શકે છે, જેથી કરીને 15-20 દિવસ પછી આ ફૂગ આપણા રોગ કરનારી ફૂગ સાથે એની સામે લડવા મદદ કરે.
વાહ પરાશરા ભાઈ વાહ, અરે હો વરાના થો ને કાયમ આવી સેવા કરતા રહ્યો.
અલ્યા પણ એ તો ખેડૂત ભાઈઓ બુનો સવાલ પૂછતા રહેશી તો જવાબ મળશે.
હા, અને આપણે પૂછેલા ઇનામી સવાલનો જવાબ આપતા રહેશે તો ઇનામ પણ મળતું રહેશે.
પણ તમે સવાલ પૂછો તઈને
એ પણ તૈયાર છે રૂપાબા. આજે ખેડૂત મિત્રોએ એ કહેવાનું છે, ઠંડી વધવાથી પાક માટે કઈ મુશ્કેલી ઉભી થાય છે?
એ ભાઈ મને તો સવાલ યાદ રહી ગયો, ઠંડી વધવાથી પાકને કઈ મુશ્કેલી ઉભી થાય છે?
દર ગુરુવારની જેમ આજે તે જવાબ આપવા અને 6 તારીખની શ્રોતા મંડળની મીટિંગમાં હાજરી આપવા ખેડૂત મિત્રો 0 27 17 235 995 આ નંબર જોડીને રાતના 9:30 વાગ્યા સુધી વાત કરી શકે છે.
એ ઉમાબુન, કોઈને કાગળ લખવો હોય તો
સરનામું યાદ કરાવી દઈશું, પણ એ પહેલા 88માં કાર્યક્રમના ઇનામ વિજેતા મિત્રોના નામ જાહેર કરી
દઈએ. બોલો બોલો ભાઈ, બીજું ઇનામ કોને મળ્યું છે? કોહેડો
લો, એ તમે જ વાંચો.
લાવ 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 લો. તો ભાઈઓ ને બોલો, 151 રૂપિયાનું ઇનામ જીતી જાય છે જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગોમ બાવા સિમરોલીના ધનજીભાઈ નાગજીભાઈ બારિયા.
અને પહેલું ઇનામ ભાઈ 251 રૂપિયાનું ઇનામ જીતનારા ભાગ્યશાળી નું નામ છે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ગામ ખેંગાર પરના વેલજી લાલજી ચાવડાને.
મિત્રો તમને બંનેને ઇનામ મુબારક, અને બાકીના તમામ મિત્રોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ.
અને ભાઈ હવે એ કહેવાની જરૂર જ નહીં કે આ બધું આપણા ઓલે ખેડૂતો ઓલે થાય છે, પછી એ DSC ના માર્ગદર્શનથી મળતી તાલીમ, સૌભાગી સિંચાઈ વ્યવસ્થા, ઘઉંના સુધારેલા બિયારણનું ઉત્પાદન, આ સજ્જતાનો સંગ, લાવ ખેતીમાં રંગ, આ પ્રોગ્રામ, કે ભાઈ પછી આ શ્રોતા મંડળોની મીટિંગ, એનો લાભ લઈશું ને તો કદીક દાડો વળશે, એટલે ફોન કરજો અને ભલા માણસ પત્ર લખજો. હું
એ પછી મને સરનામું એ મોઢે છે. ઓકે
ઓકે.
સજ્જતાનો સંગ, લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પહે બોપલ અમદાવાદ 58.
હા મિત્રો, યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસ્તુત આ કાર્યક્રમનો હેતુ એક જ છે, ગુજરાતનો નાનામાં નાનો ખેડૂત આબાદ થાય.
ટૂંકમાં સંબંધ હાચવી રાખીશું સુખી થઈશું અને એટલા ઓલે દર ગુરુવારે મળતા રહીશું. બસ ત્યારે એટલી ભલામણ હંગાત કહી દઈએ.
નમસ્તે. આવજો.